દર વખતે વાત તો લઈએ છીએ, કાળથી ભલે એક એક દિવસ માટે એક એક ધર્મ લઈએ, પણ પ્રણમનમાં જો વિચાર કરીએ તો એક સાથે બધું છે. એક વિતરાગતારૂપ નિર્મળપણતી છે તો એમાં ક્રોધ, માન, માયા, લોભ, અસત્ય, પ્રમાદ, એ ઈચ્છા, એ બધાનો એમાં અભાવ એક સાથે હોય છે. આ તો કાળ અપેક્ષાએ આપણને શું કર્યો છે, ક્રમ પાડ્યો છે. બાકી પ્રણમનમાં તો કેવું છે, એક સાથે. જેવી રીતે અનંત ગુણ લઈએ, ધર્મો લઈએ, બધાનું વર્ણન કેવું હોય છે, ક્રમે હોય છે. પણ ગુણ ને ધર્મો કેવા હોય છે, એક સાથે હોય છે. અને એટલા માટે એનું નામ કેવી રીતે આપ્યું છે, સ્યાત અસ્થિ સ્યાત નસ્તિ, પછી બે સાથે લઈ લીધા. અને છતાં કીધું કે આ બધા એક સાથે અવક્તવ્ય છે ને, સપ્તભંગીમાં એ માટે આવે છે ને. કારણ કે વાણીનો વચનનો શું હોય છે, ક્રમે કેવું એનો સ્વભાવ, અને જ્ઞાનનો સ્વભાવ શું છે, અક્રમે જાણનાર જ્ઞાન છે અને ક્રમે કેનાર વાણી. વાણીમાં તો ક્રમે ક્રમે વર્ણન આવતું હોય છે. તો અહીંયા આપણે કાળ અપેક્ષા એ લઈએ છીએ. બાકી એમ ન સમજવું કે આજે તો હવે ત્યાગની જ વાત છે, ક્રોધને ને કરવાની કાંઈ વાંધો નથી. એક ત્યાગમાં આપણે પૂજામાં પણ જોયું, ધ્યાનતરાજીમાં શેનાથી ત્યાગની વાત શેનાથી લીધી, દાનથી વાત લીધી ને, ચાર પ્રકારના દાન ને બધું. તો એ કોની અપેક્ષા એ વાત લીધી છે, શ્રાવકની અપેક્ષા. મુનિરાજ ને દાન ને મુનિરાજ ત્યાગથી શોભે છે અને શ્રાવક દાનથી શોભે છે. કારણ કે શ્રાવક પાસે એ થોડો પરિગ્રહ આદિ હોય છે અને એમાં પણ દાન દેવામાં કસાઈની મંદતા એટલે મમતાનો ભાવ હોય તો પુણ્ય છે. બાકી એ દાન દેવામાં માનની જો અધિકતા છે તો ઉલટાનું પાપ છે. એટલે ક્યારે એમ ન વિચારવું દાન આપી દીધું એટલે આપણને શું થઈ ગયું, પુણ્ય, એવું નહીં. અને બધા દાન માટે પણ નિયમો હોય છે, પાત્રે દાન હોય. કોઈ આપી દીધું એટલે કોઈ દાન એવું નથી, પાત્રે દાન હોય છે. તો એ બધા પણ યોગ્ય પાત્ર, યોગ્ય વસ્તુ એનું હોય છે. ઉત્કૃષ્ટ આહાર દાનના પાત્ર કોણ હોય છે, તીર્થંકર. એ મુનિ દશામાં હોય એ ઉત્કૃષ્ટ પાત્ર છે, મુનિરાજ. અને પછી સમ્યક દ્રષ્ટિએ બધા જગન હોય છે બધા. પણ એ યોગ્ય, અને એટલા માટે આપણે પ્રતિક્રમણમાં આવે છે ને, યોગ્ય વસ્તુ વિધિપૂર્વક દેવું. અતિથિ સંવિભાગ વ્રત આવે છે ને, એમાં કોઈ પણ જે મુનિરાજ આદે આહાર દાન માટે આવ્યા હોય તો પહેલું શું છે, યોગ્ય વસ્તુ અને યોગ્ય વિધિથી. એમ નહીં કે ચલો મુનિરાજ આવ્યા છે અહીંયા છે બધું લઈએ, એવું ન હોય. જીવનમાં એક બહુ જ આ પ્રકાર વિચારવા જેવો છે, જગતની અંદર સામાન્યપણે દાન દેવામાં શું પરિસ્થિતિ હોય છે, દાન દેનારનો અપર હેન્ડ હોય છે અને લેનારનો શું હોય છે, એ તો બહુ સિમ્પલ છે ને. દેનાર જે છે એ કેવો છે, ઊંચો હોય, અને લેનાર કેવો હોય છે, નીચે. લૌકિકમાં તેમજ આહાર દાનમાં શું છે, મુનિરાજના આહાર દાનમાં મુનિરાજ ઉચ્ચ આસને બિરાજમાન હોય છે. એ રીતે ફરક શું પડે છે. મુનિરાજ કોઈ ચાહનાથી માગવા નથી આવ્યા, તને ભક્તિ ભાવના હોય તો. નિયમ કોના, મુનિરાજના. સામાન્યપણે શું હોય છે, લેનારના નિયમ ન હોય, દેનારના નિયમ હોય છે. એ આવી એક પ્રકાર, આખા અલૌકિકતાના પ્રકારો બધા જુદા છે. મુનિરાજ બીજે પાસેથી માગે લે છે, પણ એ આખો પ્રકાર એ જુદો છે. કેટલા પ્રકારની ભક્તિ હોય છે, નવધા ભક્તિ હોય છે. એટલી પંચકલાણક પ્રસંગોમાં તો જોયું હશે, નવધા ભક્તિથી પડગાહન કરે છે, પાદ પ્રક્ષાલ કરે છે, ઉચ્ચ આસને બિરાજમાન, એ પ્રકારની પૂજન બધું કેટલા બધા. તો જીવનમાં એક અને પરમ સદભાગ્ય, એક મનુષ્યપણામાં એક પરમ સદભાગ્ય. યારદાન પ્રસંગમાં કાંઈ યાદ આવે છે, દેવો હોય છે આરદાન નથી આપી શકતા, ને તેને શું ખામી છે, એને તો બધી વિક્રિયાને બધું કરીને શું કરી શકે છે, ગમે બધી રચના કરી શકે છે ને, અને છતાં શું છે, મુનિ દશા તો લઈ શકતા નથી, આરદાન દ્વારા જે અનુમોદના કરવાની છે એ પણ કરી શકતા નથી. ફરી ફરીને આપણને આ જે પર્યાય પ્રાપ્ત થઈ છે ને, એની એ રીતે ધાર્મિકતાથી આપણે ક્યાંક ને ક્યાંક શું બહુ હીનતા ને પામરતા છે એમાં માની લેતા હોય છે. સંયોગમાં મારી આર્થિક સ્થિતિ સારી નથી કે શારીરિક માંદો રહું છું ના માને, અરે તને એક કેવો અવસર આવ્યો છે. મનુષ્ય પર્યાયમાં અંતર્મુહૂર્ત માટે સૌધર્મ અંદર તલસે છે. દીક્ષા કલ્યાણ પ્રસંગે હોય છે ને, બધું સાંભળ્યું તો છે કે નહીં, સૌધર્મ અંદર એને નક્કી ખબર છે કે મારે એક ભાવ કરીને તો મોક્ષે જાવું. ઉત્સાહિક સમ્યક દ્રષ્ટિ છે, ત્રણ જ્ઞાનના ધારક છે, અને છતાંય શેની ભાવના કરે છે, મને આ મનુષ્યપણું આવે, મારી બધી સંપત્તિ લઈ લ્યો, શું કામ હીનતા કરવી છે. સ્વભાવ છે એ તો પૂર્ણ છે, એની તો વાત કોઈ અદ્ભુતતા છે, આ તો બાયથી પણ જ્યાં સુધી સંયોગ વૃત્તિ હશે, બહિર્મુક્તાની વૃત્તિ હશે, ત્યાં આ ભાવ નહીં આવી શકે. એને તો તૃષ્ણાની અધિકતામાં એમ જ દેખાશે, મને ઓછું છે. પોતાની એક પાત્રતા વિચારવા જોઈએ, એક મનુષ્યપણામાં મારી જે પાત્રતા કેવી છે, કેટલી પાત્રતા છે. આપણે કેવળ જ્ઞાન પામી શકાય એટલી પાત્રતા, ભલે પુરુષાર્થ નથી કરતા એ જુદી વાત છે, પણ મનુષ્યપણું છે, સંઘની પચેન્દ્રીપણું છે, પાત્રતા છે કે નહીં. દેવ પર્યાય છે એ ભાવમાં એને બધો વૈભવ ગમે તે હો, સમ્યક દર્શન થઈ શકે છે, આગળ વધવાની પાત્રતા નથી. તો એ આપણને અહીંયા ત્યાગની ભાવનામાં મુખ્યપણે સંયોગની સાથે લઈને રાગ દ્વેષ અને કસાઈની વાત લીધી હતી. તો ત્યાગ ફરીથી લઈએ, ત્યાગ શેનો હોય, ત્યાગ શેનો હોય. પહેલું તો એક ગ્રહણ કર્યું હશે તો ત્યાગ હશે. આપણું જ નથી સ્વામી અથવા ગ્રહણ નથી, કોઈ એમ કે મેં એફિલ ટાવરનો ત્યાગ કર્યો તો મોટો ત્યાગી કહેવાય કે ન કહેવાય? કેમ નહીં, કોનો ત્યાગ કર્યો આખો, કોનો કર્યો? આ તો કહેવાય ને મોટો ત્યાગી કહેવાય ને, કેમ નહીં? ગ્રહણ જ નથી, એક વાત. પછી ગ્રહણ કોને કરેલો છે? સ્વભાવ. તો સ્વભાવનો ત્યાગ થાય કે ના? આજે આવી હતી ને સ્વભાવની વ્યાખ્યા, આવી હતી ને, બે રીતે આવી હતી ને, સદભાવ રૂપે અને સ્વભાવ, બે રીતે આવ્યો હતો ને. તો એ ત્યાગ, સ્વભાવનો ત્યાગ થાય કે ન થાય? કેમ ન થાય? સ્વભાવનો કોઈ દી ત્યાગ થાય નહીં, અને જો સ્વભાવનો ત્યાગ થઈ શકશે તો સ્વભાવ માત્ર વસ્તુનો અભાવ થશે. કોઈ પણ પદાર્થ કેવો હોય છે? સ્વભાવ માત્ર હોય છે. જે આપણે વાત આવી હતી ને, એવું એક જોવું હોય તો જોઈએ 71 ગાથાનું પાનું જોઈએ આપણે. 71 ગાથા પાનું 132 132 પાનું છે, 71 નંબરની ગાથા. એમાં ટીકામાં જ નીચેથી બે લાઈન છે. આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવ માત્ર જ છે. મળશે સ્વભાવ? અને પછી શું છે? હવે સ્વભાવની વ્યાખ્યા કરે છે. અને સ્વનું ભવન તે સ્વભાવ. શું છે? સ્વનું. આજે વાત આવી હતી જે વાત, એની સાથે આજ ફરીથી કંઈક થોડુંક અઘરું લાગતું હશે કે નહીં, ગુરુદેશે ઘણા કહેલા કહેલા. વાત શેનાથી લીધી? જ્ઞાન મોક્ષનું કારણ છે. આગળ શેની વાત આવી? નાસ્તિ પુણ્ય પાપ જે કર્મો છે એ કોઈ બંધના કારણ છે, એ કોઈ મોક્ષના કારણ. તો એની જગ્યાએ કોઈને એમ થાય જ્ઞાન મોક્ષનું કારણ છે. તો જ્ઞાન એટલે આપણને થોડું ઘણું જે જ્ઞાન થયું છે એ. તો જ્ઞાન એટલે કે આત્મા અને આત્માના આશ્રય પ્રગટ થયેલું જ્ઞાન, અતિન્દ્રિય, આખું લઈને આખી વાત લીધી. જ્ઞાન રૂપે પરમેલો પોતાનો ભગવાન આત્મા, એ આખો કેવો છે? મોક્ષના કારણો. કારણ કે એ આત્મા જ મોક્ષ, એ મોક્ષ માર્ગ રૂપે પરિણમો છે અને એ જ મોક્ષનું કારણ છે, એ વાત લઈને. તો અહીંયા સ્વભાવની પહેલી વ્યાખ્યા કરે. કોઈ પણ વસ્તુ જગતમાં હોય કેવી છે? સ્વભાવ માત્ર. એનો બીજો અર્થ શું છે? બીજો અર્થ શું છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. વસ્તુ એટલે દ્રવ્ય અને સ્વભાવ માત્ર એટલે ગુણ. ગુણોના સમૂહને દ્રવ્ય કહે. હવે સ્વભાવનું, સ્વનું ભવન. ભવન એટલે ભવનના અર્થ બે પ્રકારે થાય છે, હોવું અને પરણવું. તો જ્યારે પર્યાય રૂપે સ્વભાવ જો વિચાર કરશું તો સ્વનું પરણમન લેવાનું, અને ગુણ રૂપે જ્યારે વિચાર કરીએ ત્યારે સ્વનું હોવા પણ. બે રીતે લે, જેવી રીતે ભાવ શબ્દ આવે છે ને, ભાવ એ એક શેમાં લઈએ છે, ભાવ શેમાં લઈએ છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. અને ભાવમાં શું લઈએ છીએ આપણે, ગુણ લઈએ છીએ ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાં ભાવ એટલે ગુણ લઈએ છીએ. તો એ રીતે અને ભાવ એટલે પરિણામને કહીએ છીએ, શુભ ભાવ, શુદ્ધ ભાવ, અશુભ ભાવ. તો એ રીતે ભાવ એટલે બે અર્થ છે, હોવું અને પરણવું. તો સ્વભાવમાં ગુણની વ્યાખ્યા લઈએ તો શું આવે, પોતાનું હોવા પણ, વસ્તુનું પોતાનું હોવા પણ. અને સાથે સાથે એ પરણમન લઈએ તો જે નિર્મળ રૂપે પરણમન છે તેને પણ એ લેવાય. તો ફરીથી આજે ત્યાગમાં પહેલું એ જ વિચાર, પહેલું તો શું છે, ગ્રહણ કર્યું હોય તો ત્યાગનો પ્રશ્ન છે. તો અનાદિકાળથી કેટલા પદાર્થોનું ગ્રહણ કરી લીધું છે, એક નહીં ઘણા. આટલું બધું મહેનત કરીને કમાણા છે, કાંઈ અમસ્તા થોડી છે, કાંઈ મારા નામે બધા કહેવા છે, રજીસ્ટર થયેલા છે ને, રજીસ્ટર થયેલા છે ને આપણા નામના છે ને. અરે નામ જ તારું નથી તો પછી મારા નામ ક્યાંથી આવ્યું, શરીર તારું નથી તો ભાઈના બીજા સંયોગની તો ક્યાં વાત છે. તો એ પર પદાર્થનું ગ્રહણ જ નથી તો પછી ત્યાગ શેનો. ચલો વિભાવનું ત્યાગ હોય કે ન હોય, રાગાદી વિભાવનો ત્યાગ હોય કે ન હોય, હા એ સારું, મારા જ નથી, રાગ કરે રાખવું પછી કે પૂતગલના પરિણામ, બરોબર ને. રાગ રૂપે જીવ પરણમે કે નથી પરણમતો, ન પરણમે ને, બહિરાતમાં જેવું કાંઈ હોય જ નહીં ને, પરણમતો જ નથી પછી બહિરાતમાં ક્યાંથી. ફરીથી વિભાવ અને આના માટે કઈ ગાથા છે, બહુ ફેમસ છે, ચિત્ર પણ એના ઉપર બનાવ્યું છે નહીં, 34 નંબરની ગાથા છે, જ્ઞાન પ્રત્યાખ્યાન છે. બહુ જ વિચારવા જેવું છે. ત્યાગ છે, ત્યાગ જ્ઞાન જૈનમાં આવે એટલે ત્યાગ તો પહેલો શબ્દ આવે ને, આટલું ખાવું ન ખાવું ના કરવું ને, બધાને એમ જ થાય તમારે માતા છોડું છો. જૈન દર્શનમાં માત્ર ત્યાગ નથી, એવો મહાપદાર્થનું ગ્રહણ થઈ જાય છે કે બીજા હીન પદાર્થોનું, ક્ષેત્રથી ભિન્ન પદાર્થોનું તો એને એ સંબંધીના વિકલ્પ નથી આવતા. એમનો વિચારું ત્યાગ એટલે જે જૈન દર્શન કેવો છે, ત્યાગ પ્રધાન છે ને. અરે સ્વભાવ એવો મહાવંત ચૈતન્ય ભગવાન આત્મા છે કે એની સામે કદાચ ચક્રવર્તી આવીને વંદે તો પણ લક્ષ જતું નથી. એ કોઈ અદ્ભુત દશા નથી લાગતી. મુનિરાજ છે, વંદે ચક્રી તથાપિ ન મળે. કેટલા હજારો વર્ષો પહેલા મુનિ દશાની આ વાત છે ને, કેમ હજાર નહી, એની રચના કેટલા વર્ષો પહેલા થઈ હશે, હજારો વર્ષ પહેલાના મુનિરાજ આવા હતા એટલા માટે નહી. અદભુત દશા છે એ. મુનિરાજના હાથમાં અનુભવમાં એવું કયું તત્વ આવ્યું છે કે બહારમાં કોઈ આમ ચક્રવર્તી જેવો નહીં, ચક્રવર્તી અત્યારના કોઈક મોટો આમ આવે તો શું કહેવાય, શું કહે, એના ઘરે આવ્યો હોય કદાચ મળવા, કે આમ અમસ્તા મળવા બોલાવે તો શું થાય નહીં, ગુજરાતીમાં શું કહે એને, નહીં ન આવડે ગુજરાતી, ના ફૂલીને ફાળકો થાય, શું થાય ખબર, આમ જાણે મોટો. અહીંયા કહે છે એવું તત્વ મહાન શું છે, અને એની સામે પ્રતિકૂળતામાં બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે ક્રોધ. આ અદભુત દશા છે. સર્વ ભાવથી ઉદાસીન વ્રત, જે શબ્દ શું આપ્યો છે, ઉદાસીનતા છે, તિરસ્કાર નથી, દ્વેષ નથી, માત્ર દેહ. કોઈને એમ પ્રશ્ન થાય બધું છોડ્યું તો દેહ પણ છોડી દેવો તો ને, શું ફરક છે, આયુષ્યના ક્ષય વગર દેહ છોડવાનો જાય છે આત્મહત્યા હશે. શું છે એ દેહનું છૂટવું, આ આપણી છદ્મસ દશા નહીં, અરિયન દશામાં પણ અનંત વીર્યવંત છે અને દેહ ક્યારે છૂટશે, આયુષ પૂર્ણ થશે. હરિયન ભગવાન તો છે ને વહેલું દેહ છોડી દે, આમ શું વાંધો છે એમને? એ તારા હાથની વાત જ નથી, એ ઉદય આયુષ્યના ઉદયાધીન એની વાત છે. તો જેટલું છૂટી શકે એટલું મુનિરાજે છોડી દીધું છે અને દેહ રહી ગયો છે, પણ એ સેમાં નિમિત્ત બાંધવાનું છે? સંયમ હેતુ હોય, અન્ય કારણે અન્ય કશું. બહુ જ બહુ જ આશ્ચર્ય આપણને વિચારવા જેવી, આવી દશા આ ભરત ક્ષેત્રમાં પંચમ આરામાં પણ હતી. અત્યારના આપણા સદભાગ્ય નથી કે એવી દશાવંત કોઈ મુનિરાજના એ દર્શન થાય, પણ આવી જ્યાં અન્ય કારણ એટલે કે હવે થોડો પંચમકાર અમારું શરીર સંસ્થાન કેવું થઈ ગયું, સહનન સ્થિતિ ઓછી થઈ ગઈ, એટલે અમને કંઈક છૂટ આપણને છૂટ તો હોય કે નહીં? હંમેશા કોમ્પ્રોમાઇઝ કરવો જોઈએ કે નહીં? કોમ્પ્રોમાઇઝ તો કરવો જોઈએ કે નહીં? પછી નકામ પછી ઓલું રિજિડ નહીં રહેવું ને, રિજિડ ના રહેવાય ને, કોમ્પ્રોમાઇઝ કરી લેવું ને, કોમ્પ્રોમાઇઝ કરી લેવું. કાંઈ ન મળે તો તું તારે માઇલ્ડ ઝેર પણ પી લેજો. કોમ્પ્રોમાઇઝ કરશું નહીં કરીએ. સત્યમાં દઢતા હોય છે, સત્યનો જડતા નથી હોતી. શું છે? સત્યનો જે સ્વીકારમાં શું હોય છે? દઢતા હોય છે, એ જડતા નથી. એ વસ્તુ સ્વરૂપને જૈન દર્શન જે બતાવે છે, ઘણાને એમ થાય ને તમે બધા કેવા છે, આમ રેજિડર છે, આમ ટસ તેમજ ઢીલા જ પડો નહીં, શુભ રાખતી ધર્મ ન થાય, આમ પકડું એટલે પકડું જરાય, નિમિત્ત કાંઈ કરે નહીં, એક દ્રવ બીજા દ્રવ નામ જેને કે ને, ખરેખર એક વિચારવા જેવું છે. ગુરુદેશે ગળથૂથીથી એવા બધા જેને કહીએ શું કહેવાય, મંત્રો આપણને અમૃતના પાયા છે કે હવે તો ચૈતન્યમય જીવનથી જાગૃત થઈ જવાય. મોં મદિરા પીને મળદાની જેમ આપણે પડ્યા છીએ, એમાંથી આખું ચૈતન્ય અંદરમાંથી એ જાગૃત થઈ જાય, આવા એ મંત્રો છે. એ તો જેને જેમ કે ને માહી પડ્યા તે માસ, બાકી બહારથી કોઈ જેને આ મંત્રોનું એકવાર આત્મસાત જો થઈ જશે તો જગતમાં કોઈ પદાર્થ એને લલચાવી શકે, ડગાવી શકે એવું જગતમાં નથી. સર્વભાવથી ઓદા. સર્વભાવ એટલે ક્યા? સર્વભાવ એટલે ક્યા? અપૂર્વ શર્મા બોલીએ છીએ ઘણી વાર, કંઈક વિચારવા જેવું છે. જગતમાં પ્રતિકૂળતાનો જેને કહે ને સાતમી નરક જેવી, અહીંયા તો મુનિ દશા છે એટલે, પણ ગમે એવી વાકસી આવી જાય અથવા તો ચક્રવર્તી આદિ વંદન કરાવે એવા કોઈ પ્રસંગ હો, અને તો પણ એની શું થાય છે? ઉદાસીનતા. આવી અદભુત દશા એ મુનિરાજને આવું. હવે એને આવા ભાઈ સંયોગોની મમતા શું હોય? તો એનો તો ત્યાગ છે, પણ ખરેખર તો અંદરમાં કોઈ વિભાવ ભાવનો પણ શું છે? શું છે એમને? ગ્રહણ છે કે ત્યાગ છે મુનિરાજને? વિભાવ ભાવનો પરદ્રવનો તો નથી, તો ક્ષેત્ર ભિન્નતા છે, પણ વિભાવ ભાવનો શું હોય? ગ્રહણ હોય કે ત્યાગ હોય? ખરેખર તો જેટલી વિતરાગતા પ્રગટ થઈ એટલે વિભાવ ઉત્પન્ન જ થતો નથી, અને ઉત્પન્ન થતો નથી તો ઉપચારથી એને ત્યાગ કર્યો એમ કહેવામાં આવે છે. મુનિરાજને જે ત્રણ કસાયનો અભાવ થયો છે એ સંબંધીનો કોઈ તો વિભાવ વિકલ્પ ઉત્પન્ન જ એ થતા નથી, અને તેથી એક વિચારી લે ત્યાગ ક્યાં હોય? ત્યાગ ક્યાં હોય? સંયોગમાં હોય, વચનમાં હોય, મેં ત્યાગ કર્યો એવા વચનમાં હોય. ફરીથી પેલો ત્યાગ છે એમાં પદાર્થમાં, વસ્તુ છોડી દીધી, પછી મેં પચકાંડ તો કરાવો છો ને પાછા તમે એમ કહો કે વચનમાં ન હોય ત્યાગ. પછી ત્રીજો વિકલ્પમાં હોય, ક્યાં ત્યાગ ક્યાં હોય? શેમાં હોય? જ્ઞાનના સમજણમાં ત્યાગ છે. તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યા, જ્ઞાનમાં જ્યાં ખબર પડી કે આ મારું અસ્તિત્વ નથી, મારું સ્વરૂપ નથી, મારું હોવાપણું નથી, જ્ઞાનમાં જ્યાં ખ્યાલ આવી ગયો કે આ દુઃખરૂપ છે, અહિતરૂપ છે, તો તેની મમતા સેજે છીટા વગર રહેતી નથી, અને તેનું નામ ખરેખર કુંદકુંદ આચાર્ય શબ્દો વાપરશે. જય લેવી છે 34 ગાથા, 34 ગાથામાં ચલો એમાં શબ્દ જો એક એક વાંચીએ તો ઘણો રીતે આચાર્યદેવે રચના કરી છે. 74 પેજ નંબર 74 એક તો પહેલો વિચાર કરીએ, ત્યાગની જરૂર ક્યાં પડે અથવા ગ્રહણની જરૂર ક્યાં પડે? અધુરાશ હોય તો કંઈક એડ કરીને ઉમેરીને પૂરું થવું પડે, ગ્રહણ નો ત્યારે જરૂર પડે ક્યાંક અધુરાશ હોય, અને ત્યાગની ક્યારે જરૂર પડે? કંઈક પોતામાં વિપરીતતા હોય, જેમ શરીરમાં હોય નિરોગી થવું હોય તો ગુમડું થયું હોય તો ઓપરેશન કરીને કાઢી નાખે, વિપરીતતા ત્યાગ અને અધુરાશમાં ગ્રહણ. તો સ્વરૂપમાં શું હોય, ગ્રહણ હોય કે ત્યાગ હોય? કાંઈ ન હોય, કાંઈ ન હોય. કેટલામી શક્તિ છે? 16મી શક્તિ, ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. શૂન્ય અભાવ, મારામાં જેને કહે ને અવકાશ નથી, કરવું ના કરવું નહીં એ તો દૂરની વાત, અવકાશ પણ નથી મારામાં કોઈ ગ્રહણનો અને ત્યાગ. અરે એક શક્તિ પણ જો યાદ રહેશે ને તો શું થશે, કેટલા ગ્રહણ ત્યાગના વિકલ્પો છૂટી જશે, બોજો છે આપણને. અને એના માટે જોઈએ તો 33 અને 34મી શક્તિ કઈ છે? ભાવ અને અભાવ. 33મી કઈ છે? ભાવ છે. અને 34મી અભાવ, એમાં શું વ્યાખ્યા શું છે? નહીં બધું થોડું થોડું, વિદ્યમાન અવસ્થા વાળા પણારું ભાવ શક્તિ. ગુરુદેવજી એના બધા અર્થો કરે, નહીં તો કાંઈ ખાલી આટલા શબ્દોમાં કાંઈ ખબર પડે એવું નથી. જ્યાં આત્માની અનુભૂતિ થાય છે ત્યાં નિર્મળ પર્યાય કેવી હોય છે? વિદ્યમાન. વિદ્યમાન એટલે ત્યાં પ્રગટરૂપ, હોવારૂપ, મોજૂદગી રૂપ હોય છે, વિકલ્પ કરીશ નહીં. મારે સમ્યક દર્શન થવું છે એવા વિકલ્પ પણ કરીશ નહીં. સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ થયો તો ત્યાં નિર્મળ પર્યાયની શું હોય છે? હાજરી હોય છે. ગિયર ચેન્જ કરીને એક્સેલેટર દબાવ્યું, પૈડા સામે જોઈશ નહીં, એની મેળે ચાલુ. એમ પદાર્થમાં એવું એનું અસ્તિત્વ છે. અને તો મિથ્યા સમ્યક દર્શન પ્રગટ નથી કરવું, પણ મિથ્યાત્વનો શું કરવો છે? અભાવ, ત્યાગ, એ તો કરવું છે કે નહીં? તો જે 34મી શક્તિ કઈ છે? અવિદ્યમાન અવસ્થા વાળા. તું ફરીથી વિકલ્પ ન કર કે મારે મિથ્યાત્વનો. આવું વસ્તુનું સ્વરૂપ જ એવું છે કે તું વિકલ્પ વગર તું સ્વરૂપની સાધના કરજે. કારની અંદર એવું મિકેનિઝમ છે જ કે તમે એને કરો તો શું થાય, એક બટન દબાવો તો શું થાય, એસી ચાલુ થાય કે ના, બધું કરવું પડે જુદું જુદું. જ્યાં પંખાને પહેલાં ખબર છે, પહેલાંની ગાડી કેવી આવતી હતી ને, હેન્ડલ મારવા પડતા હતા ને, હતા નહીં પહેલાં એવી ગાડી, આગળથી મારવા પડતા હતા, હતા ને એવું થાય. હવે તો શું છે, હવે શું થયું છે? સહજ વ્યવસ્થા છે. એમ અહીંયા વસ્તુ સ્વભાવમાં એક સહજ વ્યવસ્થા છે, તારે વિકલ્પ કરવાની પણ એ જરૂર નથી. તો અહીંયા વાંચીએ, ચલો આપણે 74 પાને જો ફરીથી બીજી લાઈન, નીચેથી બીજી લાઈન. સમસ્ત પરભાવોને પછી વચ્ચે છોડીને વાંચીએ, ત્યાગે છે. મેળવ સમસ્ત પ્રભાવ અને એને છેલ્લે ત્યાગે છે. હવે વચ્ચે વાંચીએ, તેવો પોતાના સ્વભાવ વડે નહીં વ્યાપ્ત હોવાથી કોણ? વિભાવ. ક્યાં વ્યાપ્ત નથી? સ્વભાવ ભાવમાં. આજથી શું સિદ્ધ કર્યું? સ્વભાવ ભાવમાં વ્યાપ્તને કોઈ દી છોડી શકાય નહીં, અને વિભાવ તારા સ્વભાવમાં વ્યાપ્ત નથી માટે છૂટી શકે છે. શું છે? જે સ્વભાવ ભાવ હોય એમાં વ્યાપ્ત જે ભાવ હોય, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર આદિ, જે કોઈ નિર્મળતાની પ્રણતી, એ ક્યારેય છૂટી શકે, કારણ કે કેવું છે? સ્વભાવ ભાવથી. અને સ્વભાવ ભાવમાં આ પરભાવ ક્યારે વ્યાપ્ત નથી, ધેર ફોર, એનું નામ શું છે? પરપણે જાણીને. જો આ મુખ્ય સિદ્ધાંત છે, ત્યાગ છે ને મૂળ ગાથામાં છે ને, સ્વભાવને પર જાણીને. ત્યાગ પચખાણ ભાવોનો, અને આનો રિવર્સ જો વાંચીએ તો સૌ ભાવને સ્વ જાણીને. સૌ એટલે જે કોઈ નિર્મળ એને તો શું થશે? સ્વપણે જાણશું તો ગ્રહણ છે, અને પરપણે જાણશું તો સેજે ત્યાગ છે. પણ એ પરપણે શા માટે છે? વિભાવ ભાવ રાગ દ્વેષમો આદિ કેમ પરભાવ છે? કારણ કે સ્વભાવ ભાવ વડે વ્યાપ્ત નથી. અહીં આમાં જ જવાબ છે. એ જે કોઈ પરભાવશી કેવા છે? પોતાના સ્વભાવ ભાવ વડે એ વ્યાપ્ત નહીં હોવાથી કેવા છે? એ પરભાવ. અને એને જ્યાં પરભાવ જ્યાં જાણ્યા ત્યાં ત્યાગે છે. અને એનો અર્થ પહેલા જાણે છે તે જ પછી ત્યાગે છે. શબ્દ છે આ સિદ્ધાંત. હજી તો નિર્ણય કરવો નથી એ સ્વર છે કે પર છે, અને એ પહેલા શું કરવા માંડ્યા છે? ત્યાગ કરવા. ગુરુદેવ એના માટે શબ્દ વાપરતા ખબર, એ સાધુપણામાં ત્યાગવા માટેનો શબ્દ શું બોલતા હોય? નહીં પ્રતિક અપણ વસરાય નહીં, અપાણમ વસરે હોફાણ. એટલે આખા આત્માને શું કર્યો છે? કોણે ત્યાગી કોણ હોય, જ્ઞાની કે અજ્ઞાની? બે ત્યાગી હોય. અજ્ઞાની શું ત્યાગી છે? અજ્ઞાનીએ આખા સ્વભાવનો ત્યાગ કર્યો છે, અને જ્ઞાનીએ દ્રષ્ટિમાં આખા વિશ્વનો ત્યાગ કર્યો. બે ત્યાગી છે. અહીંયા કહે છે બહુ સુંદર આ એક થોડા પણ આચાર્યદેવના આ બધા શું છે ગુરુદેવશ્રી ઘણી વાર બધાને કે આ મંત્રો છે, મંત્રો જે મોલા ઝેરને ઉતારવાના ભાઈના મંત્રો હોય એ તો હવે આયુષ હોય તો એપ્લાય થાય, બાકી તો ગમે એવા મંત્ર ભણે પણ શું થાય. પણ આ તો નિશ્ચિતપણે જે મિથ્યાત્મના ઝેર છે, કર્તા બુદ્ધિના જે ઝેર છે, આ એને ઉતારનારા કેવા છે? વિતરાગના મંત્રો છે. જે પહેલા જાણે છે, ફરીથી પહેલા જાણે છે, એમાં થોડુંક એડ કરવું હોય તો જે પહેલા પરપણે જાણે છે, એટલે શબ્દ છે ને એ અધ્યાય સાથે સમજી લેવું. જે પહેલા કેવા રૂપે જાણે છે? પર ભાવ રૂપે પરપણે જાણે છે તેજ. આ એટલે બહુ જ આ સિદ્ધાંત છે. જ્ઞાન તો કરતા નથી ને ત્યાગ પણ આમાં અટકી પડ્યા છે. આપણે ત્યાગ તો થતો નથી, વિકલ્પોમાં અટકી જઈએ છે, અને એ બીજો તો કોઈ ત્યાગના નથી એમ નિશ્ચય કરીને. ચાલો આગળ 75 પાને થોડું વાંચી લઈએ. હવે એની બીજી લાઈન 75 પાનાની, જે પરભાવ તેની ઉપાધિ માત્રથી પ્રવર્તેલું ત્યાગના કર્તાપણાનું નામ આત્માને હોવા છતાં પણ. શું શબ્દ વાપરે છે? પરભાવના ત્યાગનું કર્તાપણાનું શું છે? ખાલી ખાલી નામ છે, ખરેખર નથી. જો શબ્દ પહેલા એ વાંચ્યો છે, પર્યાયમાં એ રાગાદી ઉત્પન્ન જ થતા નથી એટલે નામ આપ્યું છે. ઉત્પન્ન થઈ ગયા અને પછી છોડો તો ઉત્પન્ન થઈ ગયા, હવે હું છોડવાનો છું. તો એક રીતે વિચારવા જેવું છે. કોઈ કહે આપણે રાગનો ત્યાગ કરવો છે, તો પહેલો જ પ્રશ્ન, ક્યાં રાગનો ત્યાગ કરવો છે? ભૂતકાળના કે ભવિષ્યના? ભૂતકાળના તો વયા ગયા છે, આમાં તો ત્યાગ શું કરીશ, અને ભવિષ્યના તો પછી એનો ત્યાગ કરવો. તો કઈ વર્તમાનના ત્યાગ કરીએ તો વર્તમાન તો પ્રગટ થઈ ગયો છે. આ આખી શૈલી શું છે કે ભૂતકાળની પર્યાયમાં રાગ હતો અને વર્તમાનની પર્યાયમાં એ ઉત્પન્ન ન થયો તો એનું નામ ત્યાગ કર્યું એવું નામ અપાય છે. બહુ સુંદર રીતે એક વાત કરી છે. હજી એક આગળ વાત આવશે. ફરીથી આપણે તો એટલા બધા ખરેખર તો ત્યાગ થતોય નથી ને અભિમાનથી માની લઈએ છીએ. દાન આપીને પણ ખેદ કરે છે, દાન નથી આપ્યું ઉલટાનું પાપ બંધ કરે છે. દાન એ રીતે ન હોય કે દાનમાં આપણી ત્યાગ શેનો થાય કે મેં એટલું મમત્વ છોડ્યું છે, લોભ કસાય એટલો ઓછો કર્યો છે, હર્ષ થઈને હોય પરાણે દેવું એ કોઈ દાન નથી. હવે એની તો વાત અહીંયા છે જ નહીં. અહીંયા તો પર્યાયમાં પણ ત્યાગ કર્યો એ પણ એક શું છે? નામ માત્ર. એવું શું કામ? પર્યાયમાં તો ત્યાગ થયો એટલું તો હા પાડો. તો કે ના, પર્યાયમાં પણ ત્યાગ કર્યો એટલે શું? કે ભૂતકાળની પર્યાયમાં હતું અને વર્તમાન પર્યાયમાં એ વિભાવ ઉત્પન્ન ન થયો તો ત્યાગ કર્યો એવું શું આપવામાં આવે છે? નામ આપવામાં આવે છે. બે પર્યાયની સાપેક્ષતા જોઈને નામ આપે. હવે એનાથી એક આગળ પરમાર્થી જોવામાં આવે તો એનાથી આગળ આજે પરમાર્થ આવ્યો હતો ને શબ્દ, પરમાર્થ મેં શબ્દ આવ્યો હતો આત્માનું છે ને નામ, પરમાર્થ શબ્દથી શરૂ કર્યું પરમ પદાર્થ કરીને. તો અહીંયા પરમાર્થ એટલે સ્વભાવ દ્રષ્ટિથી જોવામાં આવે તો પરભાવના ત્યાગ કરતા પણાનું નામ પોતાને નથી. ઓલામાં હજી શું આપ્યું હતું? નામ છે. હવે સ્વભાવની દ્રષ્ટિમાં જોઈએ તો સ્વભાવમાં શું છે? ત્યાગ કર્યો એવું નામ ન પાય, એટલે શું આરોપ પણ ના આપી શકાય. જેમ કે કોઈની એટલી બધી સજ્જનતા હોય કે આવું કાર્ય કરે એવી આંગળી ના ચિંતા. ગુજરાતી કહે ને, તમે આંગળી પણ ના. એમ સ્વભાવ કેવો છે કે એમાં પર્યાયમાં તો હતો અને છીટો, સ્વભાવમાં તો રાગ પ્રવેશ્યો જ નથી, તો નામ શેનું આપો છો ત્યાં? કેટલી સુંદર એક વાત, હતો અને છૂટવું એ કોના માટે લાગુ પડે છે? પર્યાયને માટે લાગુ. સ્વભાવ કેવો છે એ રીતે વિચાર કરીએ, સ્વભાવ કેવો છે? નિર્દોષ સ્વભાવમાં રાગનો ત્યાગ એવું પણ નામ આપીશ નહીં. રાગ થયો તો ને છૂટે એવું નથી. સ્વભાવ કેવો છે? પૂર્ણપણે નિર્દોષ રાગ રૂપે સ્વભાવ ક્યારે પરણમો જ નથી, તો એ નામ પણ પોતાને નથી. પોતે તો એ નામથી રહિત છે. કારણ કે કેટલું ન્યાયથી હવે સિદ્ધ કરે છે, જ્ઞાન સ્વભાવથી પોતે છીટો જ નથી. પોતાનો ભગવાન નાયક સ્વભાવ પોતે જ્ઞાતાપણાથી છીટો નથી, રાગ રૂપે થયો નથી, તો ત્યાગ કર્યું નામ શેનું આપો છો? કોઈ વ્યક્તિને આપણે એમ પ્રેમથી કહીએ, સારું થયું તમે છૂટી ગયા, તે રાજી થશે ને? મેં બંધનની તો વાત જ નથી કરી, મેં તો છૂટવાની વાત કરી છે. સારું થયું તમે છૂટી ગયા એટલું કહીએ તો આ વાત આખી જૈન દર્શન સિવાય આવી. બંધન છૂટાનો શબ્દ છે કે પેલા બંધનનો સદભાવ હતો, પોતાના ચૈતન્ય સ્વભાવમાં તો એ પણ નથી. તો ફરીથી ત્યાગ ધર્મની વાત આવે તો ક્યારે પણ પરદ્રવ્યના ત્યાગને છોડવાની વાત તો પ્રશ્ન જ નથી. તો પરદ્રવ્યનો તો કોઈ ગ્રહણ કર્યું જ નથી, તો ત્યાગનો તો કોઈ પ્રશ્ન જ નથી. વિભાવનો ત્યાગ એ પણ એક શું છે? નામ માત્ર, એટલે ઉપચાર માત્ર છે. પર્યાયમાં હતું અને છૂટ્યું, બાકી દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો એટલો પણ ઉપચાર લાગુ પડતો નથી. કારણ કે હું મારા જ્ઞાન સ્વભાવથી કોઈ દી છીટો નથી અને રાગ રૂપે કોઈ દી થયો નથી. આ એ ત્યાગની આજ આરાધનાનો દિવસ છે. તો એ એક આવી એક વાત ફરીથી કહેવાની, એક સામાન્ય ત્યાગમાં પણ જૈન દર્શન જેવી આવી ઊંડાણ કોની પાસે છે? આવી ડેફનેસની ક્યાં? ત્યાગની વાત આવે એટલે જાણે બહારની જ. ગુજરાતીમાં એક કહેવાય છે ને, મરેલા ઉપર પાટું ન હોય, એ બધું ગુજરાતી જ ન આવડે ને અહીંયા મોટા થયા. એમ જેનો ત્યાગ નથી એનો ત્યાગ કર્યો એ મમતા કરીશ નહીં. મરેલા માટે એટલે બિચારો મરી ગયો છે એને હવે શું મારે છે? એમ એક કહેવત બહારમાં, એમ જે છૂટા છે એને હવે છોડ્યા એવો અભિમાન ક્યાં કરે છે? અહીંયા ચલો આપણા થોડા વિષય પુણ્ય પાપો પર થોડુંક આવી જઈએ. ફરીથી આપણે બહુ જ રિપીટ કરીએ છીએ, ફરીથી 145 ગાથાથી શરૂ. પણ એક તત્વ ઘૂંટવા જેવું છે, કાંઈ ચિંતા ન કરો. આ દરરોજ એકનું એક કરીને હવે તો નહીં. ફરીથી 145 શું લીધું? પુણ્ય અને પાપ બે કેવા છે? બંધના કારણ છે. પછી 46 શું લીધી? કે એમાં ક્યાંય બંધના કારણ અમે સ્વીકારી, પણ ક્યાંય ભેદ કરીશ નહીં બેમાં, કે કંઈક સારો ને ખરાબ ને એવી નહીં. બંને કેવા છે? અવિશે. અને તેથી 147 ગાથામાં શેની વાત કરી? આનું પણ એક રાજમલજીએ સરસ વાત કે બંધના કારણ તો છે, ત્યાગવા તો, પણ નિષેધ ના કરો તમે થોડો. એટલા બહુ આમ શું કહે, હાર્શ હાર્શ કે ને ઇંગ્લિશમાં, બહુ આવા કડક ન થાવ થોડા. ઓકે, બંધના કારણ છે, થોડું ચલાવી લેશું ને થોડુંક બંધન, ચલો પાપનું નહીં પણ પુણ્યનું. ફરીથી શું છે શબ્દ? શું છે? નિષેધ કરે છે. ક્યાંય પણ સારો છે એવો ક્યાંય અભિપ્રાય રાખીશ નહીં. બંધન ના કારણ છે, અવિશેષપણે બાંધે છે, અને તેથી 100 એ 100% કહેવા છે નિષેધવા યોગ્ય છે. અને 148-49 એના માટે દ્રષ્ટાંત આપીને વાત કૃતના આચાર્ય દેવ, અને એમાં આપણે પછી 150 ઉપર પહોંચ્યા હતા. આ રીતે આ બધી જ ગાથા 145-149, 150 જો એટલા માટે બંધના કારણ છે અને નિષેધવા આવી ગયું. બંધના કારણ પહેલા દેખાડ્યું 45-46 અને 47 નિષેધ, આ બધી જ વાત આપણને કરી. અને તેથી એક કુંદકુંદ આચાર્ય કાલે લીધું છે થોડી વાર, બહુ સરસ 4 શબ્દોમાં સિદ્ધાંત આપણને શું છે? રક્ત બંધાય છે અને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. જે કોઈ પુણ્યને પાપમાં, ચલો પાપ જવા દઈએ, પુણ્યમાં પણ રક્ત છે, એકાકાર છે, નિશ્ચિતપણે શું થવાનો છે, બંધાવવાનો છે. અને એનાથી જેને વૈરાગ્ય છે, ઉદાસીનતા છે, ઉપેક્ષા છે, એ નિશ્ચિતપણે મુકાયા વગર રહેશે. અને આ સિદ્ધાંત હોવાથી તેથી છે કુંક હરિગીતમાં છે ને, તેથી તું ન રાચ તું કર્મો વિશે, તું ક્યારે પણ પુણ્ય પાપમાં એકાકાર તું થઈશ નહીં, એકાકાર તો નહીં થતો. આગળ તો એ વાત એટલા માટે આવશે, તું જરા પણ રાગ કરતો નહીં. શું છે એના માટે જો પંચાસ ટીકાયમાં સરસ 172 ગાથામાં જે છે એમાં આગળથી વાત લઈને આચાર્ય દેવે એ વાત લીધી છે. અને 172 ગાથામાં તો શું વાત લીધી છે, ચારેય અનુયોગનો આ તાત્પર્ય છે. વિતરાગતા એક તેથી ન કરો રાગ જરીએ, ચારેય અનુયોગ નહીં એમાં વાત તો લીધી છે, અનુયોગ નહીં, શાસ્ત્ર દીઠ નહીં, અધિકાર દીઠ નહીં, એક એક ગાથા દીઠ આ એમ તાત્પર્ય છે. આખા અનુયોગ વિતરાગની એ તો છે જ, કોઈ પણ કોઈ કે ના બરોબર છે. દ્રવ્યાનુયોગમાં તો વિતરાગતાની વાત હોય, પણ ચરણાનુયોગમાં તો શેની વાત હોય, આચરણ રાગની જ વાત હોય ને, બહુ સિમ્પલ છે ને, બરોબર ને? હા કે ના જોરથી ના. ચરણાનુયોગમાં અણુવ્રત ને મહાવ્રતની વાત હોય છે, વિતરાગતાની ક્યાં વાત હોય છે? અને કર્ણાનુયોગમાં જો જઈએ તો શેની વાત હોય? કર્ણાનુયોગમાં કર્મની 148 પ્રકૃતિનો બંધ, સત્તા, ઉદય બધું આવે છે ને, બધા 10 પ્રકાર બધા આવે છે ને, અને સાથે ભૂગોળ, ત્રણ લોકની રચના, એમાં ક્યાંય વિતરાગતા આવી? ક્યાં? 148 પ્રકૃતિ વિતરાગતા, તને વિતરાગતા કાઢતા આવડી નથી. નથી એમ નહીં કે તને, અરે પ્રથમાનુયોગમાં પણ 63 લાખ પુરુષોના વૈભવનું પણ વર્ણન વખતે એ છોડાય ત્યાં સુધી તું પહોંચતો નથી. ક્યાં વાંચી તો લઈએ છીએ, ચક્રવર્તીનો કેટલો વૈભવ હોય, 96 કરોડ પાયદળ હોય ને, 16,000 દેવો એની સેવા, ને સૌધર્મેન્દ્રના 32 લાખ વિમાન, ને તે શું વાંચ્યું છે? એટલું વાંચ્યું પણ ત્યાગ્યું એનું કેમ ન વાંચ્યું? અને જ્યારે હતા તે વખતે પણ એ સાધક ધર્માત્માને એને ભેદજ્ઞાનની ધારા વર્તી હતી એ તે કેમ ન જોઈ? તે જ્ઞાનીના ઉદયને અને જ્ઞાનીના અસ્થિરતાના રાગને જોયું છે. જ્ઞાની પણ જેનાથી આવ્યું છે ભેદજ્ઞાનની ધારા નથી જોઈતી. તે પૂતગલના દર્શન કર્યા, તે આશ્રવ બંધના દર્શન કર્યા, સંવર નિદ્રાની પણતીને ઓળખી નહીં. અને એ સંવર નિદ્રાની પણતીને ઓળખવી એ જ સાચી જ્ઞાનીની ઓળખાણ છે. ઘણું જીવનમાં કરવા જેવું છે, માનીએ છીએ તો ઘણું કરી દીધાનું પણ અભિપ્રાય નથી. જો એની આગળની ગાથાઓ છે 172ની પહેલા, એ 85 ટીકાએમાં, એમાં 69, 70 ને બહુ સુંદર, એમાં એક 69 લઈએ આગળ વિષય છે ઉપર મળે, એમાં 85 ટીકાએ 169 ગાથા, 236 પેજ, આ ગુજરાતી છે, એમાં 236 પેજ 169 ગાથા. તે કારણે મોક્ષે છું જીવ, વંચાય છે પહેલું આ પાત્રતા શું છે? મોક્ષે છું, મોક્ષની, અને આપણને બધાને તો છે, અને મેમ્બર એ છે આપણે, મોમુક્ષુ છે એટલે છે ને, મેમ્બર હોય બધા, મોક્ષે છું કહેવાય બધા. મોક્ષે છું, ઈચ્છાથી મોક્ષે છું થવાતું નથી, એ દિશાની પણતીથી થવાય છે, એ તરફના પુરુષાર્થી મોક્ષે શું થાય. અને એટલે 17-18 પહેલી જ કન્ડિશન આપી, મોક્ષાર્થી પુરુષે પ્રથમ, એમ અહીંયા પણ જો સરસ, અસંગ અને નિર્મમ બની. આ જે ત્યાગમાં આવે છે ને મમતાથી રહી, પહેલું કેવું બન્યું છે? જેમ ઓલામાં આપણને શું આવ્યું છે, ક્યાં એનો રાગ અને સંસર્ગ કરીશ નહીં, એમ અહીંયા અસંગ અને નિર્મમ બનજે, અને નિર્મમ બનશે એ ભાઈ વિષયોનો અસંગી થયા વગર રહેશે નહીં, અને સીધો તણી ભક્તિ કરે ઉપલબ્ધિ જેથી મોક્ષની. આવું બનીને તું શુદ્ધાત્મા, સિદ્ધ એટલે કોણ? શુદ્ધાત્મા સહિતની વાત છે, ખાલી બહારની નથી. અને એની સાથે ભૂમિકામાં જો તને કદાચ શું રહી ગયું, સંયમ એની 170 ગાથા સામેના પાના 237 ના. તો સંયમ તપ યોગ દૂર તરણ નિર્વાણ છે. જો એમાં વિકલ્પો રહી ગયા તો સમજી લેજે તારા માટે મોક્ષ કેવો છે. દૂર નહીં દૂર તર છે તારા માટે. દૂર થઈ જશે એમ ના સમજતો આ કર્યું એટલે મોક્ષ નજીક થતો જાય છે. તારી સાધનામાં ગુજરાતીમાં કઈ આ ખંડ પાડ્યો તે વિકલ્પ ઉભો કર્યો એ તારી એક ધારા રહેવી જોઈએ. એમાં ખંડ છે અને એમાં એ બધા જો પછી વિકલ્પો ક્યાં લીધા સૂત્રો પદાર્થો જીનવર પ્રતિ ચિત્તમાં રૂચિ. જો એ સંબંધીના અશુભની તો યાદય નથી કરી. આવા વિકલ્પો જો ચાલે રહ્યા તો શું થવાનું મોક્ષ તારા માટે દૂર છે. અને પછી 171 માં છે. ચાલો થોડું ઉપરથી લઈએ પછી 172 ઉપર. જીન સિદ્ધ પ્રવચન ચૈત્ય. ચૈત્ય એટલે પ્રતિમા અને પ્રવચન એટલે વાણી. એ પ્રત્યે ભક્તિ જોત કરી મનમાં. ફરીથી અહીંની વાંચો. અશુભમાં આજે તો અટક્યા છે ભારમાં એની તો વાત જ આચાર્ય દેતો કે તારી તો ભૂમિકા જ નથી. તું તો બોલ ગુજરાતી ને કે તું તો બોલતો જ નહીં એમ અહીંયા કહે છે. આવામાં આવીને પણ અટક્યો છે હજી સંયમ પરમ સહ તપ કરે છે તો જીવ કોને પામશે. સ્વર્ગ ને મોક્ષ દૂરતર રહેવાનો છે. આ બહુ જ 85 કઈ એમ લાગતું કે એમાં શું છે. છેલ્લે તો આપણને એ છેલ્લી ગાથાઓ છે અને તેથી આટલું સિદ્ધ કરીને આવા ભાવોમાં જે અહીંયા પુણ્યની વાત ચાલે છે કે એવા ભાવોમાં બે રીતે વાત કરી. મોક્ષ દૂર છે હા સ્વર્ગ તને મળશે પણ તને આત્મા મોક્ષ મળવાનો. અને તેથી 172 ગાથા 239 પાને છે. તેથી ન કરવો રાગ ઘણો. એટલું થોડુંક છૂટ આપો ફરીથી આપણે હમણાં લીધું કોમ્પર એમને ગુજરાતીમાં એને શું કહીએ નહીં વેપારી હોય વાણિયા ભેગા થયા હોય તારું જન મારું રહ્યું ને ભાઈ ને ભાઈ વચ્ચેનો માર્ગ કાઢી લે ને નહીં 3000 બાકી હોય તો કે ઓલો કે 1000 વધારે ના થાય ઓલો કે 3 હું ઓછું નહીં સેટલ ક્યાં થઈ જાય 2000 થઈ જાય ને. અહીંયા તો આચાર દેવની કોઈને એમ થાય કે આચાર દેવના શબ્દો છે. આચાર દેવને માન ફરીથી સત્યમાં ક્યારે પણ છૂટછાટ એ વિપરીતતાને આમંત્રણ છે. સત્યની દ્રઢતા હશે. સત્યની દ્રઢતા એ જડતા નથી. વિપરીત અભિપ્રાય મોટી જડતા છે. તો તેથી ન કરવો રાગ જરીએ. ક્વોન્ટિટી માટે આપ્યું જરા પણ. અલ્પ તો કરવા દો દેવશાસ્ત્ર એનો તો કરવા દો. કરજે સ્વર્ગ તને મળવાની છે. તને જો આત્મા જોતો હોય મોક્ષે છું જોતું હો તો એ કોઈ એમાં સાધન બનવાનું નથી. પછી બીજો શબ્દ શું છે આગળ જરીએ તો નહીં પણ પાછું શું છે ક્યાંય પણ. એટલે ક્વોન્ટિટીની તો ના પાડી અને ક્યાંય એટલે કોઈ ક્ષેત્રમાં કોઈ કારણવશ ના કાંઈ ને અમે જાત્રા જઈએ ને એવું બધું તો કરવું જવું જોઈએ ને કે નહીં. નિર્વાણ ક્ષેત્ર ને બધી યાત્રા ગુરદેસી ગયા હતા ને જવું જોઈએ કે નહીં છૂટ જોઈએ ને. ફરીથી ભૂમિકામાં પુરુષાર્થની હીનતા સ્વીકારજે. કરવા યોગ્ય સ્વીકારતો નહીં. શું છે પોતાની ભૂમિકા છે તો એટલી હજી શું છે પુરુષાર્થની હીનતા છે તો રાગ આવવાનો છે. ભૂમિકાનો સ્વીકાર કરજે પણ ક્યારેય કરવા યોગ્ય માનીસ નહીં. રાગને કરવા યોગ્ય માનનાર ક્યારે વિતરાગ નહીં થઈ શકે. જેને કરવા યોગ્ય માને એને ક્યારેય છોડી ન શકે. આજ કમસે કમ પુણ્યપાપ અધિકાર ચાલે છે ત્યાગની વાત ચાલે છે એટલો તો નિર્ણય કરી શકાય એવું છે કે રાગ ક્યારેય કરવા યોગ્ય નથી. અશુભની તો વાત જ નહીં શુભની ખટક રહેતી. પર્યાય પણ ના રોકાય એને સતજ્ઞાની. તો જીવનમાં આ પ્રકારે અને જો આ રીતે આચાર્ય દેવ કહે છે ફરીથી ક્યાંય પણ નહીં કરીશ અને જરાય તું રાગ નહીં કરતો કેવો થઈ જાય વિત રાગ થઈને એ રીતે આ ઉપાય છે આખો. કેટલું સરસ આચાર્ય સરળ શબ્દો છે ને આમાં કઈ ગુજરાતી કઈ અઘરાતા વાંચવા જેવા નથી. બે પ્રકાર લીધા. ક્યાં બે પ્રકાર? અંશ માત્ર પણ કરીશ નહીં અને કોઈ ક્ષેત્ર કરતા કોઈ બાના હેઠળ કોઈ કે ને કોઈ બાના હેઠળ ક્યાંય પણ કરીશ નહીં. અને જો આવી દશા તારી થઈ તો નિશ્ચિતપણે માનજે વિતરાગ થઈને તું ભવ્ય કોને તરી જવાનો છો? ભવ સાગર ને તરી જવાનો. તો એ વાત જ આખી આપણને અહીંયા જે આચાર્ય દેવે 150માં તેથી રાચ તુ કર્મો વિશે એ આખાનો અહીંયા આપણને અનુસંધાનની જેવું કે કોઈ પણ પુણ્યમાં પાપમાં રાચવાની તો વાત દૂર રહી, પણ પુણ્યમાં પણ તું ક્યારેય રાચતો નહીં. અને એ વાત કરીને હવે જે 151 આપણે તો ગુરુદેવ 153 સુધી પહોંચી ગયા એમાં શું વિષય? ચલો ટાઈમ તો થઈ ગયો. અહીંયા આખી વાત આવી કે આપે નિષેધ કર્યો. શું નિષેધ કર્યો? કોઈ કર્મ એટલે કે પુણ્ય પાપ એ બંધના જ કારણ છે, મોક્ષનું કારણ. તો મોક્ષનું કારણ છે કોણ? જેમ આવે 6 પદના પાઠમાં આવે છે ને, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય પણ છે. ખાલી મોક્ષ હોય ને મોક્ષનો ઉપાય ન હોય, મોક્ષનું કારણ ન હોય એવું તો નથી. તો અહીંયા તો કોણ છે એનો ઉપાય? તો કે જ્ઞાન એ મોક્ષનું કારણ. ઓલા બંધના કારણ છે, મોક્ષના કારણ નથી. તો જ્ઞાની કેવું છે? મોક્ષનું કારણ છે. એ મોક્ષ એના માટે બે ગાથા આવશે કે એક ન્યાયથી પણ મોક્ષનું કારણ જ્ઞાન છે 151, અને અહીંયા જેમ આગમ આપ્યું હતું આપણને, આગમનો પણ આધાર આપ્યો હતો ને, એવી રીતે 152માં પણ આવશે કે જ્ઞાન મોક્ષનું કારણ છે. એને પણ આ શાસ્ત્રનો આધાર આપીને બે, ઓલામાં કર્મ રાગ બંધનું કારણ છે, એમાં ન્યાયથી દ્રષ્ટાંતથી ને પછી આગમમાં જીનનો ઉપદેશ રક્ત બંધાય છે અને વૈરાગ મુકાય, એમ અહીંયા પણ જ્ઞાન મોક્ષનું કારણ, અને એવો શાસ્ત્રમાં પણ કહ્યું છે. એ રીતે અસ્થિતિ વાત કરીને પછી જે આજે એક વાત આવી એના માટે કોઈ પાછું રાગ તે મોક્ષનું કારણ નથી, બંધનું કારણ, અને જ્ઞાન મોક્ષનું કારણ સમજીને કોઈ એકલું બહિલક્ષી ધારણા જ્ઞાનને મોક્ષનું કારણ ન માને, અને એટલા માટે જ્ઞાન સ્વભાવ આત્મા અને એના આશ્રય થયેલું પરમણ લીધું. આજે જે આખી ગાથામાં જે આવ્યું એમાં સાથે કોણ લીધું હતું? જેમ 6 ગાથામાં પ્રશ્ન શેનો હતો? સુધાત્માનો પ્રશ્ન. એ તો પહેલી લાઈનમાં અસ્થિ નાસ્તિથી આપી દો, પ્રમત પ્રમત નથી જ્ઞાયવા. પછી બીજી લાઈનમાં શું? એ રીત શુદ્ધ કથા, તું શુદ્ધતા રૂપે પણમન કરતો યથાર્થ પણ તારા માટે. એમ અહીંયા જ્ઞાન મોક્ષનું કારણ છે, પણ તને ક્યારે લાગુ પડશે? કે તું જ્ઞાયક સ્વભાવના આશ્રય એ અતિન્દ્રિય જ્ઞાન રૂપે પણમન કરીશ તો એ જ્ઞાનની પણતી, વિતરાગતાની પણતી, મોક્ષ માર્ગ રૂપે એ પણમન થશે. એટલે વિતરાગતા રૂપે પણમેલો આત્મા મોક્ષનું કારણ છે એ વાત કરીને, એ જ્ઞાન કોઈ શાસ્ત્રથી આધારિત નથી, બૈલક્ષ આધારિત નથી, એ જે જ્ઞાન કીધું એ આત્માના સ્વભાવના આશ્રય પ્રગટ થયેલી એ પણતી સહિતનો આખો આત્મા છે, એ આખો મોક્ષનું કારણ બનીને વાત આપણને લે છે. ત્રિકાળી સ્વભાવનો આશ્રય પૂર્વક એ જ્ઞાનની પણતી કોઈ રાગ આધારિત નથી, કોઈ શાસ્ત્ર આધારિત નથી, એ જ્ઞાનની પણતી કોનાથી પ્રગટ થઈ છે? નાયક સ્વભાવના આશ્રય પ્રગટ થયેલી, અને એ સહિતનો આખો આત્મા એ મોક્ષનું કારણ છે, એમ કરીને વિસ્તાર આગળ એમાં લેશે.
શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી, શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી.